एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 63 स्ववाचकनी शोध कवि राजेंद्र शुक्ल। गुजराती मुशायराओमां चीनू मोदी मनोज खंडेरिया मनहर मोदी जेवा आधुनिक गजलकारोना अवाज वच्चे मंच परथी घेरो गूंटायेलो अवाज रजू थाय ત્યારે અચૂક રાજેન્દ્ર શુક્લનો હોય છે એમ જાણકારો જાણી જાય છે, અને જાણકારો એ જાણે છે કે પર્શિયન સુંદરી જેવી ગઝલને શુદ્ધ ભારતીય સન્નારીનો માત્ર લિબાસ નહીં પણ મિજાજ બક્ષનાર પણ આ જ ગઝલકાર છે। રાજેન્દ્ર શુક્લ જૂનાગઢના છે, જૂનાગઢે 3-3 જુદા મિજાજના ગઝલકારો આપ્યા છે। જવાહર બક્ષીનો સત્વ ગૂંટતો અવાજ છે, મનોજ ખંડેરિયાનો સ્વત્વ ગૂંટતો અવાજ છે, જ્યારે રાજેન્દ્ર શુક્લનો તત્વ ગૂંટતો અવાજ છે। ત્રણેય શાયરોને ગિરનારની ધૂણી તો લાગેલી જ છે, પણ રાજેન્દ્ર શુક્લની ધૂણી ઉપનિષદકાળના અરણ્ય અને ગુફા સુધી પહોંચેલી છે, અને તેથી તેઓ ગઝલના ઋષિ પણ કહેવાયા છે। રાજેન્દ્ર શુક્લની ગઝલકાર ઉપરાંત એક અચ્છા કવિ તરીકેની પણ ઓળખ છે। 1970માં કોમલ ઋષભ અને 1981માં અંતર ગાંધાર જેવા બે કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે, અને 1972માં સ્વવાચકની શોધ જેવી તદ્દન જુદા પ્રકારની 14 કટકાઓથી બનેલી એક લાંબી રચના પણ એમણે પ્રકાશિત કરેલી છે। એમની ગઝલોમાં વારંવાર જૂનાગઢના નિવાસી તરીકેની ઓળખનું સુખ છલકે છે, તો સ્વવાચકની શોધ જેવી લાંબી રચનામાં જૂનાગઢ છોડીને અમદાવાદ જેવા મોટા શહેરમાં આવી પડેલાની ભૂસાઈ ગયેલી ઓળખનું દુઃખ ઝળકે છે। પણ આ દુઃખ એમનું એકલાનું રાખવું નથી, સમદુખિયાઓમાં વહેંચવું છે, લોકોમાં વહેંચવું છે। એને લોકોની રોજિંદી જિંદગીના કષ્ટો અને રોજિંદા અનુભવમાં મૂકી આપીને દુઃખનો પણ એમને નવેસરથી પરિચય આપવો છે, અને તે એવી રીતે આપવો છે કે દુઃખ પણ સુખ બની જાય। આ માટે અમદાવાદ જેવા મહાનગરના રસ્તાઓ પર દોડતી બસને રાજેન્દ્ર શુક્લે પસંદ કરી છે। બસ તો મુસાફરીનું સાધન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું સાધન છે, તો રાજેન્દ્ર શુક્લની સ્વવાચકની શોધ જેવી રચનામાં એ મુસાફરીનું સાધન તો બને છે, પણ એ મુસાફરી કવિના હૃદયથી વાચકના હૃદય સુધીની છે। કવિના હૃદયથી વાચકના હૃદય સુધી અનુભવ પહોંચાડવામાં બસ સાધન બની છે, એટલે કે રાજેન્દ્ર શુક્લે મહાનગરના અને એ મારફતે જીવનના ઊંડા અનુભવને બસ મારફતે, બસના જુદા જુદા અનુભવ મારફતે પહોંચતો કર્યો છે। સ્વવાચકની શોધનો અર્થ જ એ છે કે કવિ પોતાની ઓળખની શોધમાં છે। અહીં કુલ 14 કટકાઓ છે, એમાંથી 5-1 કટકાઓને કવિએ ક્રમ ઉપરાંત શીર્ષક પણ આપ્યા છે, જ્યારે બાકીના કટકાઓને માત્ર મથી ઓળખાવ્યા છે। અહીં દરેક કટકામાં કવિએ પોતાની વાતને રજૂ કરવા માટે બસને નવેસરથી નવા અર્થમાં ગોઠવી છે। પહેલા અને છેલ્લા કટકામાં ભગવાન બુદ્ધની સ્મૃતિ છે, પણ એમાં ગંભીરતા સાથે ટીખળનો સૂર મૂક્યો છે। ઓછું વપરાતા બસ સ્ટેન્ડના ઘોર નિર્જન બાકડા પર મ્યુનિસિપાલિટીના ગુલમોહર વૃક્ષની એક ડાળ નીચે પદ્માસને બેઠેલા કવિની ધ્યાનાવસ્થા એક સૌમ્ય છીંકથી તૂટી જાય છે। એમાં આધુનિક મહાનગરના અસબાબ વચ્ચે ધર્મ કેવો લાચાર બની બેઠો છે એનો કટાક્ષ જોવાય છે। ક્યારેક 375 બસથી ઘેરાયેલા નગરમાં તાળી ન પાડી શકાય, પણ ચપટી તો વગાડી શકાય છે, એવું કંઈ મનની નપુંસકતા અને નિષ્ક્રિયતાને કવિએ પડકાર ફેંક્યો છે। નહેરુ બ્રિજ થઈને લાલ દરવાજા જતી બસ ખોટકાઈને અધવચ્ચે પડી છે, તો એ બસમાં પોતે હોવાનો કવિને અનુભવ થાય છે। અહીં એમની ખોટવાયેલી જિંદગીનું પ્રતિબિંબ છે। મહાનગરમાં કવિએ પોતાની ઓળખ ગુમાવી દીધી છે, એ કોઈ ગોઠિયાને ગુમાવવા જેવું કવિને લાગે છે। કહે છે, અરે છેલ્લે પાન પણ ખાધા હતા સાથે, ને બસની રાહ જોતા ઊભા હતા અમે. છેલ્લે કહે છે, એનો નાદ, એના સ્વર વ્યંજન, એનો અર્થ કશું જ યાદ નથી મને, કેવળ ઝાંખી પાંખી એક આકૃતિ યાદ છે. અને યાદ છે ઝાંખું પાંખું કે અમારું ઘણું બધું સહિયારું હતું. વતન છોડી મહાનગરમાં આવેલા દરેક માણસે પોતાની અંદર રહેલા ગોઠિયાને ગુમાવ્યો હોય છે, અને દરદની વાત કવિએ અહીં બસ મારફતે કહી છે. થોભ્યા વિના ચાલી જઈ ભોંઠા પાડતી ચિક્કાર બસનો અનુભવ કોને નથી? કવિ કહે છે, રક્તાંબરી કિન્નરી સહેજ પણ થંભ્યા વિના સડસડાટ પસાર થઈ જાય છે. મહાનગરની ભીડ વચ્ચે થતો એકલતા અને ખાલીપણાનો અનુભવ કવિએ સ્ટેન્ડ પરની ખાલી બસને ઉપાડવા આવતા ડ્રાઈવર કંડક્ટરને યાદ કરી રજૂ કર્યો છે. હમણાં રે ખાખી દેવદૂત આવશે, હમણાં રે ખાલી દૂત બે આવશે, હમણાં રે ખાલી પો ખડખડતો રૂડો હાલશે. કોઈ વાર બસમાં ચડતા રહી ગયેલી અને આંખમાં વસી ગયેલી સુંદર સ્ત્રીની વાત આવે છે, તો કોઈ વાર નાની સરખી બબાલ આખી બે માળની બસ ચૂકી જવાની પણ વાત આવે છે. બસના દાંડે લટકતા લોકોનો અનુભવ કવિએ કેવો ઝડપ્યો છે. કહે છે, લીસું લીસું ચળકતા સળિયા સાથે નિરંતર ઘસાઈ ઘસાઈને ભવિષ્યની બધી જ રેખાઓ ભલે ઝાંખીને ઝાંખી થતી જતી હોય. છેલ્લે કવિએ બસ નિમિત્તે આબાદ રીતે જીવનના કષ્ટ સંભાળ્યા છે. ચડતા કષ્ટ, અવતરતા કષ્ટ, કષ્ટ બદલતા બમણું જવું આવવું મોડું પડવું, નંબરના વાંચનમાં પડતી ભૂલનું ભોંઠું પડવું, સ્ટેન્ડ ઉપર પણ 84 ભ્રાંતિઓની ભીડ, અંતે બસના જમાનામાં બુદ્ધ આવે તો બસની ભાષામાં કેવો ઉપદેશ આવે, એના તીખળ સાથે કવિએ આપણને એકદમ ગંભીર બનાવી મૂક્યા છે. માટે હે મહાજનો, વિષ્ણુઓ, ભિખુણીઓ, જેનો કોઈ રૂટ ન હોય, જેના ક્યાંય સ્ટેન્ડ કે ટર્મિનસ ન હો, જેને કોઈ નંબર કિંવા નામની નિયતિ ન હોય, જે સ્વયં બસ જ ન હો, એવી બસની અર્થાત એવા બસની અલમની ન જોવા જેવી રાહ જેવી એજ શ્રેય છે. ગંભીરપણે પણ હળવા હાથે માવજત પામેલી આ દીર્ઘ રચનાએ ગુજરાતી સાહિત્યમાં એક પોતિકી જગા કરી છે.